બામાસી હરણ અને જરખની વાતમાં તમે ભગવાન મારીચીને વચ્ચે ક્યાંથી લાવ્યા? મારીચીને વચ્ચે ક્યાંથી લાવ્યા? ભરતે પૂછ્યું, ભરત, તું વૃદ્ધ જીવક અને ભગવાન મારીચીનો માનીતો છે. ભગવાને તારે બાવળે અપરાજિતનું જે માદર્યું બાંધ્યું છે તેથી તરસ તો શું, વનરાજ પણ તને કાંઈ ન કરી શકે. સાનુમતીએ મારીચીના માદરિયાની અસરકારકતાનો પરચો જોયા પછી અહોભાવપૂર્વક કહ્યું, બામાસી, આ વાત તમે મને કરી તે સારું કર્યું. ભગવાન મારીચીએ મારા પર કૃપા કરી, એ કૃપાનો હું ગેરલાભ નહીં લઉં. ભગવાને બક્ષેલી સલામતીના જોર પર હું પશુઓને રંજાડું તો મોટું પાપ થાય. બામાસી, મારું તમને વચન છે. ભરતે કહ્યું, વચન વરિષેનું? સાનુમતીએ પૂછ્યું, હવેથી હું ક્યારેય પ્રાણીઓને નિરર્થક હેરાન નહીં કરું. ભરતને આટલી નાની વયે પણ પ્રાણીઓ સાથે અસમાન સંઘર્ષ કરવામાં ક્ષાત્ર ધર્મનો હાસ દેખાયો. શકુંતલા અને મેનકાએ 5 વર્ષના ભરતના પરાક્રમની વાત સાંભળી ત્યારે તેમની પ્રસન્નતાનો પાર ન રહ્યો. આ નાનાસા પ્રસંગે બતાવ્યું કે ભરત બહાદુર ઉપરાંત વિચારશીલ પણ હતો. ભગવાન મારીચીને પણ આ પ્રસંગથી ભરતનો મનોવેપાર કેવી રીતે ચાલે છે તે જોવાની તક સાંપડી. તેમને સંતોષ થયો કે ભરતનો વિકાસ પોતે કલ્પ્યો હતો તે રીતે જ થઈ રહ્યો છે. શકુંતલા ભરતને રમ્ય નિસર્ગનું દિવ્ય સંગીત સાંભળતો કરવા તત્પર હતી, તો મેનકા અને સાનુમતી ભરત સમક્ષ નૃત્ય અને સંગીતની કલામાં જે શાસ્ત્રીય પરંપરા અનુસાર શ્રેષ્ઠ હતું તે રજૂ કરી તેની કલાદ્રષ્ટિ વિકસાવવા ઉત્સુક હતી. તેઓ ભરતને સંપૂર્ણ માનવ બનાવવા માંગતી હતી. ભરત આરામથી બેઠો હોય ત્યારે મેનકા મૃદંગ લઈને બેસતી. ભરતને મોટાંબાનો હાથ મૃદંગ પર જે છટાથી પડતો તે બહુ ગમતું. સાનુમતી નાની બાલિકાની જેમ નૃત્યમાં પાપા પગલી કરતી હોય તેમ મેનકાના પ્રાથમિક બોલ પર નાચતી. મેનકા મૃદંગ પર આબી તાલ બજાવતા મધુર કંઠે બોલતી, તૈયા તે. અને સાનુમતી તેની વય જોતા વિચિત્ર લાગે પણ નૃત્યની દ્રષ્ટિએ આદર્શ ગણાય તેમ કેડ પર બંને હાથ રાખી પગના ઠેકો આપતી. જેના અંગ અંગમાં નૃત્ય ભર્યું હતું તે સાનુમતીને આવા સાદા ચરણ માંડતી જોઈ નૃત્યથી અનભિજ્ઞને નવાઈ થાય તેવું હતું. સાદા છતાં આ ઠેકામાં નૃત્યની બારકડી હતી. મહાકાવ્યના સર્જક મૂળાક્ષરો લખવા બેસે તેવી એ વાત હતી, પણ સાનુમતી નિજાનંદ માટે નહીં, ભરતના શિક્ષણ માટે પગના સાદા ઠેકા આપી એટલું યાદ રહે તો એમાં કશું નવાઈ જેવું ન લાગે. પ્રત્યેક બાળકને મૂળાક્ષરો આમ જ શીખવાય છે ને. બોલની બાજુનો આંકડો એટલે જમણા પગનો ઠેકો નૃત્યના લયમાં દેવાનો, એટલે ડાબો પગ સમજવાનો. સાનુમતી પગ સિવાય શરીરનો બીજો કોઈ ભાગ ન હલાવતી, છતાં તેના સાદા ઠેકામાંય નાના ભરતને સૌંદર્ય નિતરતું લાગતું. 2 ઘડી સુધી માત્ર તૈયા અને તે અને પાનીભર પગના ઠેકા ચાલ્યા કરે, છતાં ભરતને તેનો જરાય કંટારો ન આવતો. નૃત્યના પ્રાથમિક બોલ જોવા અને સાંભળવાનો સંસ્કાર લોહીમાં ઉતર્યો હોય તેમ ભરત રસપૂર્વક જોયા અને સાંભળ્યા કરતો. મેનકા કે સાનુમતી ભરતને નૃત્ય કરવાનું ન કહેતા પોતે ભરતને કંઈક શીખવવા બેઠા છે એનો ઈશારો સરખો કરવાથી બંને દૂર રહેતા. પણ ચાર પાંચ દિવસ તૈયા તે નું રટણ ચાલે ત્યાં ભરત કોઈના કયા વિના એકલો એકલો તૈયા તે રટતો અને સાનુમતીની જેમ ઠેકા આપતો થઈ જતો. પહેલી વાર મેનકાએ ભરતને નૃત્યના તાલ અને ઠેકા દેતો જોયો તે દિવસે તેની પ્રસન્નતાનો પાર ન રહ્યો. સાચી કલા બાળકનું મન કબજે કરી શકે છે તેની પ્રતીતિથી બંને અપ્સરા પ્રસન્ન હતી અને તેમનું પ્રત્યક્ષ નૃત્ય શિક્ષણ આગળ વધતું. મેનકા અને સાનુમતી અડધી ઘડી તૈયા તે કરી તરત આગળના બોલ ઉપાડતી. તે તઈ તામ તે તઈ તામ આમાં પગના ઠેકા જમણા ડાબા જ પડતા પરંતુ તેનું સ્વરૂપ ફરી જતું. ભરત આ ઠેકા પણ રસપૂર્વક જોઈ રહી અંતરમાં ઉતારવા મથતો. આ નવા ઠેકા ભરતે પહેલાં કરતાંય વહેલા શીખી લીધા. તે પછી સાનુમતી તૈયા તૈયા તે તઈ તામ તૈયા તૈયા તે તઈ તામ બોલ પર નૃત્ય કર્યું ત્યારે બાર ભરતને તે અપરિચિત ન લાગ્યું. મોટા બા સાથે નાનો ભરત પણ એ બોલ બેઠો બેઠો ગાવા લાગ્યો હતો. નૃત્યમાં ભરતનો રસ બરાબર પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે તેની ખાતરી કર્યા પછી મેનકાએ હાથ અને પગ બંનેનું હલનચલન કરવું પડે તેવા નૃત્યના બોલનો પાઠ શરૂ કર્યો. તૈયુમ તત તૈયુમ તામ આ બોલની સાથોસાથ સાનુમતીના હાથ અને પગના તાલબદ્ધ ઠેકા ઉપરાંત નૃત્યનો જે મરોડ સર્જાતો તેથી ભરત મુગ્ધ થઈ જતો. આ નૃત્ય ચાલતું ત્યારે ભરતને બામાસી ખીલતી પુષ્પ કરી સમા લાગતા. સ્ત્રીના અંગ અંગમાં ભરેલું સૌંદર્ય નૃત્ય પ્રસંગે અભિવ્યક્તિ પામતું ત્યારે બાર ભરતને ઈશ્વર દર્શન જેટલો આનંદ થતો. ભરત મોટા બા અને બા માસીના નૃત્યનો રિયાઝ જોવાનો પૂરો રસિયો બની ગયો. તે પછી એક દિવસ મેનકાને બદલે સાનુમતી મૃદંગ પર બેઠી. બોલ સાનુમતી અને મેનકા બંને કહેતા હતા. મેનકા નૃત્ય દ્વારા ભાવ બતાવતી હતી. મોટા બાને આટલી રુજુતા અને સ્ફૂર્તિથી નૃત્ય કરતા જોઈ ભરત દંગ થઈ ગયો. તેમનું કમરની દાંડી જેવું શરીર જે રીતે વળાંક લેતું હતું તે જોઈ ભરતના મનમાં થયું આ લાવણ્ય આ તરલતા આ તાજગી મોટાબાએ આટલો વખત ક્યાં છુપાવી રાખ્યા હશે. મેનકાનું નૃત્ય કરતી હતી તે બોલ હતા તૈયુમ તત તૈયુમ તામ તૈયુમ તત તૈયુમ તામ અને ચાલુ નૃત્યો થોડી જ વારમાં બોલ એના એ રહેવા છતાં ઠેકો બદલાયો. તૈયુમ તત તૈયુમ તામ તૈયુમ તત તૈયુમ તામ નૃત્યની આવી ખૂબીઓ જોતા ભરત મંત્રમુગ્ધ બની જતો. મોટાબા તેને નૃત્યનું સાક્ષાત સ્વરૂપ હોય તેવા લાગતા. ભારે મજા પડતી. આ નૃત્યમાં હાથ પગની હલનચલન અટપટા હોવાથી ભરત તે જલ્દી શીખી ન શકતો પણ તેનું અંતર અનેરી પ્રફુલ્લતા અનુભવતું. નૃત્યના કોઈક બોલમાં હાથ હલાવવાના ન હોય કોઈમાં હાથ અને પગનું સંવાદી હલનચલન કરવામાં આવતું. કોઈમાં પગના ઠેકાથી હાથની ગતિ ઉલટી દિશાની થતી. માનવીના જીવન જેટલું આ નૃત્યમાં પણ વૈવિધ્ય રહેતો, મેનકા જે કંઈ કરતી તે કલાપૂર્ણ લાગતો, મેનકા નૃત્ય કરતી હોય ત્યારે સાનુમતી ઘણીવાર તૈ બોલને બદલે તા બિંગ ગિન તોમ ગાવા લાગતી, પણ મેનકાના નૃત્ય પગલામાં ફેર ન પડતો. એકવાર સાનુમતીના મીઠા ગરામાંથી નૃત્યના બોલને બદલે સંગીત વયું. સા સાની ધપ મ ગ મ ગમ પદ નિસા. છતાં મેનકા એ તો નૃત્યના બોલમાં પાડતી તેવા જ પગલાં હાથના વરાંક સાથે પાડ્યા. નૃત્યનું વિશાળ શાસ્ત્ર હોય તેમ ભરતને લાગ્યું. થોડા મહિનામાં ભરત અડવું નૃત્યના પાયાના પગલાંનો સારો જાણકાર બની ગયો. એકલો હોય ત્યારે ભરત જુદા જુદા અડવુઓના સમૂહથી પીરમાન ઊભું કરતો. નૃત્યના પાયાની વાત ભરતના અંતરમાં બરાબર બેસી ગઈ હતી. રખડવાનો શોખીન ભરત મોટાબા અને સાનુમતી નૃત્યનો રિયાઝ કરવાના હોય ત્યારે એકાદ પોર પર્યંત આનંદથી તેમના ઓરડામાં પુરાઈ રહેતો. વનના રજરપટે ભરતને ખડતલ બનાવ્યો. તેમ નૃત્ય પ્રત્યે અભિરુચિએ તેને લલિત કલાઓ પ્રત્યે અભિમુખ કર્યો. માનવ શરીરમાં શક્તિ જેટલી જ આવશ્યકતા લાલિત્યની છે. લાલિત્ય વિહોણું માત્ર દાનવી શરીરભર માનવને શુષ્ક અને નિર્દય બનાવી મૂકે છે. બહુ નાની વયથી ભરત લલિત કલાઓનું મહત્ત્વ સમજવા લાગ્યો હતો. મોટાબા નૃત્યના પ્રત્યેક બોલમાં હાથ પગ તથા શરીર દ્વારા જુદા જુદા ભાવોને જે અભિવ્યક્તિ આપતા તેથી ભરતની રસવૃત્તિ કેરવાતી. ભરત એકવાર સાનુમતી સાથે ફરવા ગયો હતો ત્યારે તેણે નૃત્ય અને સંગીતની ચર્ચા ઉપાડી. બામાસી તમે બોલો છો તે નૃત્યના બોલ કોણે નક્કી કર્યા હશે? એની તો મને ખબર નથી. સાનુમતીએ સહેલાઈથી અજ્ઞાન કબૂલી લીધું. રોજ બોલો છો તેનું મૂળ જાણવાની ઈચ્છા તમને આટલા વર્ષમાં ક્યારેય નથી થઈ? ભરતના આવા સીધા સાદા પ્રશ્નથી સાનુમતી શરમાઈ. તેની બુદ્ધિ પર તે વારી ગઈ. ભરત, મને તો કશી કલ્પના નથી. ચાલ આપણે મેનકાને પૂછીએ. સાનુમતી ફરવાનું અટકાવી ભરતને આંગળીએ વરગાડી આશ્રમમાં પાછી ફરી. મેનકા, લે ભરતના પ્રશ્નનો ઉત્તર આપ. શું પ્રશ્ન છે? મેનકાએ પૂછ્યો. આપણે બોલીએ છીએ તે નૃત્યના બોલ કોણે નક્કી કર્યા છે? સાનુમતીએ ભરતને બદલે જવાબ દીધો. ભરત, મેનકાએ સાનુમતીને બદલે ભરતને કહ્યું, નૃત્યશાસ્ત્રના આદ પ્રણેતા છે ભગવાન રુદ્ર. સમગ્ર બ્રહ્માંડ તેમની નૃત્ય લીલાનો આવિર્ભાવ છે. રુદ્ર શિવ કહેવાય છે, તેમ નટરાજ પણ કહેવાય છે. નૃત્યના બોલની પરંપરા છેક રુદ્રદેવથી ચાલી આવે છે? ભરતના સ્વરમાં અહોભાવ ઉભરાયો. હા, મેનકાએ કહ્યું, ભગવાન શંકરનું વાજિંત્ર છે ડમરુ, તેના પરથી નૃત્યના બોલ નક્કી થાય છે. ભરત સંતોષપૂર્વક જોઈ રહ્યો. પ્રલયના દેવ નૃત્ય કલાના પ્રણેતા છે તે જાણી ભરતના આશ્ચર્યને સીમા ન રહી. સાચી કલાના સર્જકો સંસ્કૃતિને ઘાટ આપનારા છે એ વાત શીખવાનું ભરત માટે હજી બાકી હતું. સંસ્કૃતિનું હાર્દ પામવા માટે ભરત હજી નાનો હતો. છૂટા પડવું નથી. દાનવો પર વિજય મેળવી દુષ્યંત આકાશરથમાં પાછા ફરતા હતા ત્યારે તેમના અંતરમાં સંતોષ હતો. ચંદ્રવંશની ઉજ્જવળ પરંપરા તેમણે ચાલુ રાખી હતી. ઇન્દ્રે આભાર માન્યો ત્યારે દુષ્યંતને જીવન સાર્થક લાગ્યું હતું. આકાશ માર્ગે દુષ્યંત હિમાલયના ઉત્તુંગ શિખરો પાસે પહોંચ્યા ત્યારે તેમના અંતરમાં કોઈક વિચિત્ર લાગણી ઘોરાવા લાગી. હિમાલયની ઉત્તુંગ હારમાળાના દર્શને દુષ્યંતને રાષ્ટ્રના સ્તંભ સમા મહર્ષિઓની યાદ તાજી થઈ. આ વખતે જ આકાશરથ માનસરોવર પર પહોંચ્યો. તેના મૌદ્યકર સૌંદર્યથી દુષ્યંતના અંતરમાં ભાવુકતાનો ઉદ્ગમ થયો. યુદ્ધથી આક્રાંત લોહીભીની ધરતી પરથી આ હિમધવલ શિખરો પર માનસ પાસે આવતા જ દુષ્યંતનું ચિત્ત નિરભ્ર આકાશ સમૂહ સ્વચ્છ બની ગયું. મહર્ષિની યાદે દુષ્યંતને આશ્રમો સાંભળ્યા. આશ્રમનો યાદ કરતા તેમનું મન કણ્વ આશ્રમ પર સ્થિર થયું. કણ્વ આશ્રમની યાદે અંતરમાં કશોક ઝબકારો થતો હોય તેમ દુષ્યંતને જીવન સખી સાંભળી આવી અને તે મૂળમાંથી હચમચી ઉઠ્યા. એ સ્મરણની સાથોસાથ દુષ્યંતને તે આટલો વખત કેમ ભૂલાઈ ગઈ તે પ્રશ્ન તીવ્ર સૂરની જેમ ઉદ્ભવ્યો. થોડી વાર પહેલાં પ્રસન્નતા અનુભવતા દુષ્યંતનું વદન એકાએક મલાન થઈ ગયું. દુષ્યંતમાં થયેલો આ ફેરફાર માતલીએ જોયો. મહારાજ, રમણીય પૃથ્વીના વાતાવરણ સાથે આપનો કશો દુર્મેળ થયો છે? માલતીએ પૂછ્યું. આકાશરથ હજી માનસરોવર પરથી પસાર થતો હતો. આવો પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો? માનવીને પોતાની જન્મભૂમિના વાતાવરણ સાથે કદી દુર્મેળ થતો નથી. વિચારમગ્ન દુષ્યંતે માટલીને કહ્યું, અસુરો સામેના સંગ્રામમાં દેવોને પક્ષે લડવા ગયેલ દુષ્યંત અને માટલી પાંચેક વર્ષ સાથે રહ્યા, તેથી તેમની વચ્ચે ધરોબો ઊભો થયો હતો. અંગત વાતો પણ બંને છૂટથી ચર્ચતા માટલી સમર્થ દુષ્યંતની યુદ્ધ પારંગતતાનો પ્રશંસક હતો. દુષ્યંતને સાથી માટલીની ત્વરિત નિર્ણય શક્તિ માટે માન હતું. દેવ અસુર સંગ્રામમાં ઇન્દ્રે સમગ્ર સૈન્યનું નેતૃત્વ દુષ્યંતને સોંપ્યું. તેમાં માટલી પણ સાથે હતો. મહારાજ, હું આપને તેડવા સ્વર્ગલોકમાંથી પ્રતિષ્ઠાપૂર્ણ આવ્યો ત્યારે આપ ઉદાસ હતા. સપ્તાહ સુધી આપ મને મળ્યા નહોતા. છેલ્લે મહા અમાત્ય પિશુને મને આપનો મેરાપ કરાવી આપ્યો હતો. આપે દેવાધિદેવ ઇન્દ્ર મહારાજની સહાયમાં આવવાનું તરત સ્વીકાર્યું, પરંતુ ત્યારે આપના વદન પરની ખિન્નતા અકરાવી મૂકે તેવી હતી. માટલીએ જૂનો પ્રસંગ તાજો કર્યો. માટલી, પ્રેમાર માતાના અવસાનના આઘાતથી હું ત્યારે એવો થઈ ગયો હતો. દુષ્યંત એ વખતની ઉદાસીનું કારણ સમજાવવા મથ્યા. હું પણ એવું જ સમજ્યો હતો. એ વખતે મેં આપના ઉદ્વેગ અંગે ઈશારો સરખો નહોતો કર્યો. તે આપને યાદ હશે. માતાનું મૃત્યુ માનવીને ખિન્ન બનાવે તે સહજ છે. એમ ન થાય તો માનવીમાં કંઈક ખામી છે એમ કહેવાય. એવા આઘાતને પ્રસંગે માનવીને ઉર્ના એકાંતમાં થોડો સમય રહેવા દેવો જોઈએ. મેં એમ જ કર્યું હતું. આપને વાર્તાલાપમાં ખેંચવાનો પ્રયાસ સરખો નહોતો કર્યો. હું આપની વેદના સમજતો હતો. માટલી, તમારા એવા અભિજાત વર્તન બદલ આભારી છું, દુષ્યંતે કહ્યું. પરંતુ મહારાજ, સ્વર્ગલોકમાં યુદ્ધ મોરચે પહોંચ્યા પછી આપ સદંતર બદલાઈ ગયા. આપનો વિષાદ સૂર્યના તડકામાં ઝાકર વિખરાય તેમ રણદુદુંબી સાંભળતા અદ્રશ્ય થઈ ગયો. અસુરોને પરાસ્ત કરવાનો આપનો અદમ્ય ઉત્સાહ જોઈ અમને નવ બળ મળ્યું. છેલ્લા 6 વર્ષથી હું આપની સાથે છું. દેવ દાનવ સંગ્રામમાં ચડતી પડતીના અનેક પ્રસંગોનો હું સાક્ષી છું. પરંતુ આપના વદન પર હતાશાની આછીસી વાદળીએ છ વર્ષમાં એક પરભર નથી જોઈ. જ્યારે જોઈએ ત્યારે આપ ઉત્સાહની સાક્ષાત મૂર્તિ લાગ્યા છો. માતલીએ દુષ્યંતના વર્તનનું હુબહુ વર્ણન કરી બતાવ્યું. માતલી, હું દેવોને જીતાડવા છેક પ્રતિષ્ઠાનપુરથી તમારી સાથે સ્વર્ગમાં આવ્યો હતો. મારો ઉત્સાહ મંદ થાય તો તમારામાં હું યુદ્ધજ્વર કેવી રીતે પ્રગટાવી શકું? મહારાજ, આપે દેવતાઓમાં યુદ્ધજ્વર જગાડ્યો તે હકીકત છે. તેનું મુખ્ય કારણ એ છે કે તમારો પોતાનો યુદ્ધજ્વર સાચો હતો, એમાં દેખાવ પૂરતું કશું ન હતું. માટલી, તમારું એ નિરીક્ષણ સત્યથી વેગરું નથી. અને મહારાજ, આપ સ્વર્ગલોકમાંથી નીકળ્યા ત્યાં સુધી બરાબર રંગમાં હતા. આપણે હિમાલયની ઉચ્ચ હરોળ પર પહોંચ્યા અને આપનું રૂપ ફરી ગયું. વર્ષો પહેલાં પ્રતિષ્ઠાનપુરના મેઘ પ્રતિચ્છંદ પ્રસાદમાંથી નીકળતી વખતે હતો તેવો જ વિષાદ આપને ઘેરી વર્તો મેં હમણાં જોયો. આપણે સીધા પ્રતિષ્ઠાનપુર જવાના હતા, તેને બદલે આપે કહ્યું મારે મારીથી આશ્રમમાં રોકાવું છે, ત્યારે આપનો સાદ લગભગ રડતો હતો. આટલી સૂચના આપ્યા પછી આપ મારી સાથે એક વાક્ય બોલ્યા નથી. પ્રતિષ્ઠાનપુરથી દેવોને મદદ કરવા નીકળ્યા તે વખતનો આપનો વિષાદ માતાના મૃત્યુને લીધે હતો. તે સ્વીકારી લેવાય, પરંતુ આજ આપને હિમાલયના હવામાનનો સ્પર્શ થતા વેંત કશા કારણ વિના વિષાદ ઘેરી વર્તો જોઈ મને લાગ્યું કે અહીંના વાતાવરણ સાથે આપને કશોક દુર્મેળ હોવો જોઈએ. આ મુદ્દાનો આપે આ દ્રષ્ટિએ કદી વિચાર કર્યો છે? માટલી લાંબી વાત દ્વારા પોતાનો મુદ્દો સમજાવવા મથ્યો. માટલી, તમે જોયું તે સાચું, હું ખિન્ન છું તે પણ સાચું. એવું ન હોત તો આ સ્વર્ગીય સૌંદર્યને જોતા ક્યારનો ડોલી ઉઠ્યો હોત? થોડી સ્પષ્ટતા કરું. મારા ઉદ્વેગને અને વાતાવરણને કશો સંબંધ નથી. એ ઉદ્વેગનો ઉદ્ગમ મારી અંગત ક્ષતિમાં છે. આ વાત એટલી પવિત્ર છે કે તમારી સાથે તેની ચર્ચા નહીં કરું. જુઓ, મારીથી આશ્રમ દેખાવા લાગ્યો છે ને, સ્વર્ગથી એ ચડિયાતું સ્થાન. પહેલાં આકાશરથ અહીં ઉતારજો, એ પછી કણવ આશ્રમ જશું. કહી દુષ્યંત પાછા વિષાદના કોચલામાં પેસી ગયા. જેવી આજ્ઞા. કંઈ માટલીએ દુષ્યંતની ઈચ્છાનો આદર કરવા મૌન ધારણ કર્યું. હેમકૂટ પર્વત પર આકાશરથ ઉતર્યો ત્યારે થોડા મારીચી આશ્રમના વાસીઓ પોતાના કામ ભૂલી ડોકા તાણીને આકાશરથ સામે જોઈ રહ્યા. તેમણે ભગવાન મારીચીને આકાશરથના આગમનની જાણ કરી. આકાશરથ અહીં ઉતર્યો એટલે કોઈ મહત્વની વ્યક્તિનું આગમન થયું લાગે છે. કોણ આવ્યું હશે? આપણને કશી જાણ નથી, કોઈનો સંદેશો પણ નથી આવ્યો. ખેર, આપણે વિવેક ન ચૂકવો. જે કોઈ આવ્યું હોય તેનો આશ્રમ વતી સત્કાર કરવા તમે જશો? મારીચીએ સામે બેઠેલ વૃદ્ધ જીવકને કહ્યું, કોઈ પણ કામ માટે સીધી આજ્ઞા કરવાને બદલે સામેની વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં મારીચીનો વિવેક હતો. જઉં ગુરુદેવ. કંઈ વૃદ્ધ જીવક આંગતુક અતિથિનો સત્કાર કરવા બહાર નીકળ્યા. વૃદ્ધ જીવકને રસ્તામાં જ સામેથી ઉતાવળે આવતો માટલી મળી ગયો. તેણે વૃદ્ધ જીવકને વંદન કરી કહ્યું, વૃદ્ધ જીવક, મહારાજ દુષ્યંત ભગવાન મારીચીના દર્શને પધાર્યા છે. માટલીની વાંસોવાંસ દુષ્યંત આવી ચડ્યા. તેમનો ભાવપૂર્વક સત્કાર કરતા વૃદ્ધ જીવકે કહ્યું, પધારો મહારાજ, ગુરુદેવ મારીચી આપની પ્રતીક્ષા કરે છે. ભગવાન મારીચી મારી વાત જોતા હોય તે મારું પરમ ભાગ્ય ગણાય, પરંતુ તેમને જરાય અગવડ થાય તેવું હું ઈચ્છતો નથી. તેમને અનુકૂળતા હોય ત્યારે જ હું ભગવાનને મળવા માંગુ છું. ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર છું. દુષ્યંતે વિવેક કર્યો, મહારાજ તમે જરાય ક્ષોભ ન અનુભવશો. ગુરુદેવ મારીચીને કશી તકલીફ પડે તેમ નથી. તેમણે પોતે જ મને આપનો સત્કાર કરવા મોકલ્યો છે. વાતો કરતા દુષ્યંત અને માતલી વૃદ્ધ જીવક સાથે મારીચી પાસે પહોંચ્યા. મહારાજ દુષ્યંત સાષ્ટાંગ પ્રણામ કરતા મારીચીના પગમાં પડ્યા. ભગવાન મારીચીએ પ્રેમપૂર્વક દુષ્યંતનો હાથ પકડી તેમને બેઠા કરતા કહ્યું, દુષ્યંત તમે આશ્રમમાં આવ્યા તેથી હું પ્રસન્ન છું. કહો કેમ છો તમે? સારું છે ભગવાન. દુષ્યંતના સ્વરમાં શિષ્ટાચારનો ભાવ હતો. દુષ્યંત તમે અસુરો પર ઝડપતો વિજય મેળવીને આવ્યા છો, છતાં ઉદાસ કેમ લાગો છો? મારીચીએ વાર્તાલાપના પ્રારંભે જ દુષ્યંતને હૃદય ખોલીને વાત કરવાની તક આપી. ભગવાન દુષ્યંત એટલું કહી અન્ય લોકોની ઉપસ્થિતિમાં ખુલ્લે દિલે વાત કરવાનો સંકોચ થતો હોય તેમ શાંત થઈ ગયા. ભગવાન મારીચી દુષ્યંતનો મનોભાવ તરત સમજ્યા. તેમણે કશા ક્ષોભ વિના કહ્યું, વૃદ્ધજીવક આકાશ રથનું સંચાલન કરતા માટલી થાક્યા હશે, તેમને આરામ આપવા અતિથિગૃહમાં લઈ જાઓ. તેમના સત્કારમાં કશી ખામી આવવા ન દેશો. દુષ્યંતને મારે થોડી વાતો કરવી છે. માટલી જાઓ, સ્નાન આદિ પ્રાતઃ કર્મ પતાવો. તમે કાંઈ આશ્રમથી અજાણ્યા નથી. ભોજનમાં આપણે સૌ સાથે હશું. વૃદ્ધ જીવક અને માટલી મારીચીને પ્રણામ કરી ઉઠ્યા. ભગવાન અંતર વલોવી નાખતી મારી એક મૂંઝવણ આપની સમક્ષ રજૂ કરવી છે. આપ મારી વાત સાંભળો, પછી આપ કહો તે પ્રાયશ્ચિત કરવા હું તૈયાર છું. મારા ઘોર અપરાધનું કશું પ્રાયશ્ચિત ન હોય તો પણ આપની સમક્ષ હૃદય ખુલ્લું કર્યાનો સંતોષ તો હું પામીશ. અસુર વિજેતા દુષ્યંતના સ્વરમાં લાચારીનો ભાવ હતો. તમારે જે કહેવાનું હોય તે મન મોકરું મૂકીને કહો દુષ્યંત. ભગવાન દેવતાઓની સહાય અર્થે સ્વર્ગ લોકમાં જતા પહેલા મારાથી કોણ જાણે કેમ પણ એક અક્ષમ્ય અપરાધ થઈ ગયો છે. દુષ્યંતે ગ્લાનીપૂર્વક કહ્યું, મારીચીએ માત્ર હોંકારો ભર્યો. આપે મારી ઉદાસી વિશે પૂછ્યું ને, એ અપરાધની હમણાં એકાએક જાગ્રત થયેલી દુઃખદ સ્મૃતિ મારી ઉદાસીના મૂળમાં છે. દુષ્યંતના સ્વરમાં કંપ હતો. અપરાધ તમે ઈરાદાપૂર્વક નહોતો કર્યો એમ હું સમજ્યો છું. મારીચીએ દુષ્યંતના અંતરને સ્પર્શે તેવું વિધાન કર્યું. ભગવાન આપે સાચી અટકર કરી છે. હું સોમનો પુત્ર ઈરાદાપૂર્વક કોઈનું ખરાબ ન કરું. આટલી જાગૃતિ છતાં મારાથી એવો જ અક્ષમ્ય અપરાધ થઈ ગયો છે તેનો અજંપો મને સતાવે છે. આમ કેમ બનવા પામ્યું તે મને સમજાતું નથી. અંતરમાં શીશાનો રસ રેડ્યો હોય તેવો ખદખડાટ થયા કરે છે. આપ ઋષિ અને ભિષકવર્ય બંને છો. આપને મળવા જ કણ્વ આશ્રમ જતા પહેલાં અહીં ઉતર્યો છું. મારી ક્યાં અને કેમ ભૂલ થઈ તે આપ મને સમજાવશો, ઉકેલ સૂચવશો તો જીવનભર તમારો ઓસિંગણ રહીશ. દુષ્યંત જે કંઈ થયું હોય તે મને વિગતવાર કહો. તમને નકામી લાગતી હોય તેવી ઝીણી વાત પણ છોડશો નહીં. મારીથી દુષ્યંતની વાત રસપૂર્વક સાંભળતા હતા, પણ તેની પોતાના મન પર શી અસર પડે છે તે કરવા દેતા નહોતા. ભગવાન, હું ઇન્દ્રની મદદે ગયો તે પહેલાં કણ્વ આશ્રમમાં ગયો હતો. કુલપતિજી આશ્રમમાં નહોતા, યાત્રાર્થે સોમનાથ ગયા હતા. તેમની પાલિત પુત્રી શકુંતલાએ મારું સ્વાગત કર્યું. અમારી બંનેની વચ્ચે આ પ્રસંગે અનુરાગ થયો. એ અનુરાગ ક્ષણજીવી હતો કે સ્થાયી? મારીથી બધું સમજી ગયા હોવા છતાં દુષ્યંત પાસેથી વાત કઢાવવા માંગતા હતા. સ્થાયી, નિસંગપણે સ્થાયી. આજ પણ શકુંતલાને માટે હું મારું સર્વસ્વ સમર્પિત કરવા તત્પર છું. દુષ્યંતના આ વાક્યમાં છલનાનો અંશ સરખો નહોતો. પછી આશ્રમમાં જ મેં અને શકુંતલાએ ગાંધર્વ લગ્ન કર્યા. તે પછી જે થોડા દિવસ હું કણ્વ આશ્રમમાં રહ્યો તે મારા સમગ્ર જીવનનો ઉત્તમો ઉત્તમ કાર હતો. જીવન સુખની પરમ ખાણ લાગતું હતું, પરંતુ આપણે જેને પરમ સુખ માનીએ છીએ તેની પછી તે જ જીવનની ભયાનક વિષમતા આકાર લઈ રહી હોય છે. તે કેટલું કરુણ છે. હું સુખની ટોચે બેઠો હતો ત્યાં માતાએ મને તાબડતોબ પ્રતિષ્ઠાનપુર બોલાવ્યો. માતા નિરર્થક ન બોલાવે તેની મને ખાતરી હતી. માતાની ઈચ્છાને માન આપી હું પ્રતિષ્ઠાનપુર જવા તૈયાર થયો. શકુંતલાને મારી સાથે પ્રતિષ્ઠાનપુર આવવા કહ્યું. શકુંતલાએ મારી સાથે આવવાનો ઇનકાર કર્યો. મેં વિશેષ આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે દાદા, કણ્વની આશીષ લીધા પહેલાં કણ્વ આશ્રમ નહીં છોડું. તેની વાત ખોટી પણ નહોતી અને શકુંતલા મારી સાથે પ્રતિષ્ઠાનપુર ન આવી. તે પછી દુષ્યંતે માતા રથંતર દેવી મૃત્યુની અને પોતાને લાગેલા આઘાતની વાત વિગતવાર કરી. આટલે સુધી તો તમારો કોઈ અપરાધ થયો હોય તેમ લાગતું નથી. ભગવાન, મારે અસુરો સામે લડવા જવાનું થયું ત્યારે હું જાણતો હતો કે એમાં સારો એવો સમય વીતશે. આપજનોની વિદાય લેતા મેં નાની મોટી અનેક ભલામણ કરી, પણ મારી સૌથી નિકટ હતી તે શકુંતલાને કણ્વ આશ્રમમાંથી માનભેર પ્રતિષ્ઠાનપુર બોલાવી લેવાની સૂચના આપવાનું ભૂલી ગયો. ભગવાન, મારા મનમાં કશું પાપ નહોતું, છતાં હું આવી ગંભીર શરતચૂક કરી બેઠો. હું જે નારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો હતો તેને સદંતર ભૂલી જવાનું કેમ બન્યું હશે? આ મહા અપરાધના નિવારણ અર્થે મારે શું કરવું જોઈએ? દુષ્યંત સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરવા છતાં અંદરથી વલોવાતા હતા. કોઈ આધાર શોધવા જાણે તે તરફડિયા મારતા હતા. એક રોગનું ચિહ્ન, મારીથીએ શાંતિપૂર્વક કહ્યું. આ શાંતિમાં દુષ્યંતની ઉપેક્ષા નહીં પણ મારીથીનું સામર્થ્ય વ્યક્ત થયું. ભગવાન, આપના જ્ઞાનને હું પડકારતો નથી. અવિવેક કરવાની મારી રજ માત્ર ઈચ્છા નથી, પરંતુ દેવોને ત્રાસ આપતા કાળઝાર અસુરોને પરાજિત કરનાર હું રોગી છું તેમ માનવા મન તૈયાર નથી. માંદા માણસો યુદ્ધનું સફળ સંચાલન નથી કરી શકતા. દુષ્યંત આત્મશ્રદ્ધા ન લાગે તે રીતે પોતાની શક્તિની વાત કરવા મથ્યા. દુષ્યંત, તમે મહર્ષિની પુત્રી શકુંતલાને ભૂલવા નહોતા માંગતા, આજ પણ નથી ભૂલવા માંગતા, છતાં ખરે મોકે તેને સદંતર ભૂલી ગયા તે વાત તો સાચી ને? મારીતીએ નિષ્ણાંત ભિષકની અદાથી પૂછ્યું. હા ભગવાન, પણ હું રોગનું બાનું આગળ ધરી મારા અપરાધમાંથી છટકી જવા નથી માંગતો. દુષ્યંતના આ કથનમાં તેમની ખાનદાની પ્રગટ થઈ, દુષ્યંત તમે રાજા છો, વીર છો, વિજેતા છો, તે બધું હું સ્વીકારું છું, પરંતુ આયુર્વેદ શાસ્ત્ર પૂરતા તમે મારે મન પૃથક જન છો, આયુર્વેદના ઊંડાણથી તમે અનભિજ્ઞ છો, તમે રોગિષ્ટ છો, એમ હું કહું ત્યારે તેનો પ્રતિકાર કરવાની વૃત્તિમાં પ્રચ્છન્ન અવિવેક છે. મારીચીએ પોતાનો સ્વર જરાય ઊંચો થવા નહોતો દીધો, છતાં તેમનો અણગમો બરાબર વ્યક્ત થયો. ભગવાન, શકુંતલાને મોકે ભૂલી જવાનું તે કયા રોગને પ્રતાપે? દુષ્યંતે દીનતાપૂર્વક પૂછ્યું, ભગવાન, મારીચીના શાંત છતાં દુસ્સહ તેજમાં તે ઓજ પાયા હતા. દુષ્યંત, તમે પ્રતિષ્ઠાનપુર છોડતા સૌની ભલામણ કરતા હતા ત્યારે તમારા પર અપરમાર સ્મૃતિભ્રંશનો હુમલો થયો હતો, એ રોગ છે, મારીચીએ શાંતિપૂર્વક કહ્યું. ભગવાન, મેં અપસ્મારના થોડા દર્દી જોયા છે, તેના હુમલા પછી નબળાઈ આવી જાય છે, મારું તેથી ઉલટું છે, શરીર અને મન બંનેથી હું સ્વસ્થ છું. દુષ્યંતે વિવેક જાળવવા છતાં ભગવાન મારીચી નિદાનમાં કંઈક ભૂલ કરી રહ્યા છે તેમ સૂચવ્યું. દુષ્યંત, માણસ બેભાન બની જાય, દાંત દોઢે ચડી જાય, મોંમાંથી ફીણ નીકળે તો જ અપસ્મારનો હુમલો થયો કહેવાય એવી તમારી કલ્પના લાગે છે. આવો ખ્યાલ મનમાંથી કાઢી નાખજો. ઘડી પૂરતી કે અમુક જ બાબતને લગતી સ્મૃતિ ક્યાંક દબાઈ જાય તે પણ અપસ્મારનો એક પ્રકાર કહેવાય છે. અપસ્મારમ પુનઃ સ્મૃતિ બુદ્ધિ સંપલવાદ બિભત્ત ચેષ્ટ ભાવસ્થિક સ્થિતિકમ તમઃ પ્રવેશામાં ચક્ષતે. વરી સ્મૃતિ કે બુદ્ધિના લઈને બિભત્સ ચેષ્ટા ભાવને અને અભાન અવસ્થાને અપસ્માર કહે છે. અપસ્મારમાં આમાંનું એકાદ ચિહ્ન ન પણ હોય, તમે જેનો ભોગ બન્યા તેને મનોવૈકારિક અપસ્માર કહે છે. રોગમાં સ્મૃતિ પર અસર થાય છે, પરંતુ દરેક વખતે સ્મૃતિ પર જ અસર થાય તેવું ન બને, ક્યારેક તેની અસર મન પર થાય છે, મનમાં ભ્રમણાઓ ઉઠે છે, શરીરના અન્ય અંગો પર પણ અપસ્મારની અસર થાય. સ્મૃતિભ્રંશ કરનાર અપસ્મારનો હુમલો જીવનમાં એકાદ વખત જ આવે તેવું પણ બને. અપસ્મારની અસરની ઘડી વીતી જાય પછી તેનો ભોગ બનનાર પર કશી પશ્ચાદ અસરો ન રહે તેવું પણ બને. તમે આ પ્રકારના અપસ્મારનો ભોગ બન્યા અને તેથી ખાસ જરૂર હતી ત્યારે જ શકુંતલાને ભૂલી બેઠા. મારીચીએ વિષાદગ્રસ્ત દુષ્યંતને તેની વ્યાધિનો પ્રકાર વિગતથી સમજાવવાનો પ્રયાસ કર્યો. ભગવાન, મારા અને શકુંતલાના જીવનને છિન્ન ભિન્ન કરી નાખતા એ સ્મૃતિભ્રંશ અંગે હવે શું થાય? દુષ્યંતની વિવરતા દયાજનક હતી. જવાબમાં મારીચીએ અંતિમ દ્રષ્ટાંત આપતા કહ્યું, દુષ્યંત, વ્યાધિના આક્રમણથી કોઈનું મૃત્યુ થાય તો શું થઈ શકે? છતાં ભગવાન, અપસ્મારનો ક્ષણિક હુમલો મને ગમે તેટલું ભયંકર નુકસાન કરે તો હું સહી લઉં, પણ રોગી હું અને સહન કરવાનું આવે નિર્દોષ શકુંતલાને, એ પરિસ્થિતિ મને અસહાય લાગે છે. વિધાતાનો ન્યાય આવો વિચિત્ર કેમ? ભગવાન, હવે હું પ્રતિષ્ઠાનપુરના સિંહાસન પર કયે મોએ બેસીશ? દુષ્યંતનો કકરાટ કરુણ હતો. દુષ્યંત, આપ કુલોપાત કરતા પહેલાં એક વાત સમજી લો, પરમાત્માની ઈચ્છા વિના પાંદડું એ હાલતું નથી. તમારા 5 વર્ષ યુદ્ધમાં વીતવાના હતા, તેની નિયતિને તો ખબર હતી ને. બીજું, ગમે તેવા ભયાનક રોગ કરતા અનંતના સ્વામીની કૃપા ચડિયાતી છે. તમે પણ એ કૃપાને પાત્ર થવા તતઃપુત્ર પ્રયત્ન કેમ ન કરો? એની ઈચ્છા થાય તો તમારું છિન્ન ભિન્ન લાગતું જીવન પાછું સ્વસ્થ બની જાય. હા, એ કૃપાનું મૂલ્ય ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. મારીથી એ આટલું કંઈ અંધકારમાં અથડાતા દુષ્યંતને આશાનો તારોડિયો ચીંધ્યો. દુષ્યંત પરભર સ્તબ્ધ બની શૂન્ય મનસ્કની જેમ જોઈ રહ્યા. પોતાના સ્મૃતિદોષને લીધે શકુંતલા પર શીશી વીતી હશે તેની કલ્પના કરતા દુષ્યંત થરથરી ઉઠ્યા. કશા જ દોષ વિના પોતાની સહધર્મચારીણી આંગરી ચિંદ બની તેની કલ્પના માત્રથી દુષ્યંતને મરવા જેવું લાગ્યું. પોતાની પ્રિય પત્નીને જે લજ્જા ભોગવવી પડી હશે, તેની જે અપ્રતિષ્ઠા થઈ હશે, તેનો વટક વારી આપવા દુષ્યંત ગમે તે કરવા તત્પર હતા. પણ શું કરવાથી શકુંતલાની પુનઃ પ્રતિષ્ઠા થાય એ તેમને સૂઝતું ન હતું, અને તેથી દુષ્યંતની અકરામણ વધતી હતી. તેમણે આક્રંદ કરતા હોય તેમ ભગવાન મારીચીને પૂછ્યું, કહો ને, મારે શું મૂલ્ય ચૂકવવાનું છે? આપ જરાય અચકાશો નહીં, પ્રાણ માંગશો તોય હું નારાજ નહીં થાઉં. દુષ્યંતના સ્વરનો સચ્ચાઈનો રણકો મારીચીને અસર કરી ગયો. તેમણે ગૌરવભેર ઊભા થઈ બહાર જવાની તૈયારી કરતા કહ્યું, તમે અહીં બેસજો, હું થોડી વારમાં પાછો આવું છું. મારીચી કુટીરમાંથી બહાર નીકળ્યા. દુષ્યંત શક્ય તેટલી શાંતિપૂર્વક બેઠા. વ્યથિત ચિત્તને સાતા અર્પે તેવું કશું થયું નહોતું. છતાં દુષ્યંત આ કુટીરમાં પોતાની ઉપાધિનું સમન થતું હોય તેવા ભાવ અનુભવી રહ્યા. દુષ્યંત મારીચી આશ્રમમાં આવ્યા ત્યારથી કોઈ અદ્રષ્ટ શક્તિ તેમનામાં તાજગી પ્રેરી રહી હોય એવો ભાવ તેમનું અંતર ભરી રહ્યો હતો. આ ભાવ સુખદ હતો. શકુંતલાને ભૂલી જવામાં રોગ કારણભૂત હતો એટલી પ્રતીતિ પણ દુષ્યંત માટે બરપ્રદ બની. પોતે અવશ હતા એટલું જાણ્યા પછી તેમની આત્મતિરસ્કારની લાગણી ઓસરી. મારીચી કુટીરમાંથી બહાર નીકળ્યા ત્યાં તેમને ગાલવ સામે મળ્યો. ગાલવ, એક કામ કરીશ? મારીચીએ પૂછ્યું. નાના છોકરાને પણ આદેશ આપી કામ ચીંધવાની તેમની ટેવ નહોતી. મારીચી સૌનું સન્માન જાળવવાની કાળજી રાખતા. તેમના આ પ્રકારના અભિજાત્યને લીધે બધા આશ્રમવાસીઓ પણ મારીચીનું માન ચીવટપૂર્વક જાળવતા. તેમનું વ્યક્તિત્વ એવું પ્રબળ હતું કે તેમનું વડપણ આપોઆપ પ્રસ્થાપિત થતું. ભગવાન, આપનો શું આદેશ છે? ગાલવે મારીચી સાથે વાર્તાલાપની તક મળી તેથી પરમ આનંદ અનુભવતા કહ્યું. શકુંતલાને મળવા અતિથિ આવ્યા છે, મારી કુટીરમાં બેઠા છે, તું શકુંતલાને ત્યાં મોકલ. મારીચીએ કોણ અતિથિ છે તે કહેવાનું ગણતરીપૂર્વક ટાળ્યું. ભગવાન, ભરતના માતાજીને હું હમણાં જ આપની કુટીરમાં મોકલું છું. કંઈ ગાલવ દોડતો મેનકાની કુટીર તરફ ઉપડ્યો. અરે ગાલવ, તું તો હમણાં જ ગયો હતો, તરત પાછો કેમ આવ્યો? શકુંતલાએ હેતપૂર્વક પૂછ્યું. ભરતનો મિત્ર તેને પુત્ર સમ લાગતો. માસી, ભગવાન મારીચીએ તમને એમની કુટીરમાં જવા કહ્યું છે, કેમ કંઈ કામ છે? કામનું તો ભગવાને મને કંઈ કહ્યું નથી. અરે હા, કોઈ અતિથિ તમને મળવા આવ્યા છે. કોણ અતિથિ છે એ ભગવાને ખરેખર કહ્યું નથી. હું બહુ ભૂલકણો છું. કા ગાલવા આટલો સંદેશો આપી ભરત સાથે રમવા લાગ્યો? પોતે ઘર તરફ જઈ રહ્યો હતો એ વાત તે ભૂલી ગયો. સારું, હું જાઉં છું. શકુંતલા વલકલ સરખું કરતી ઉપડી. મારીચીએ અતિથિ સત્કારનું કામ સોંપ્યું તેથી તે પ્રસન્ન થઈ. ઓહો, શકુંતલા મારીચીના કુટીરમાં પ્રવેશતા ત્યાં દુષ્યંતને બેઠેલા જોઈ સ્તબ્ધ થઈ ગઈ. આતિથ્ય ભાવનાની જાણકાર શકુંતલાએ આ રીતે આશ્ચર્ય વ્યક્ત નહોતું કરવું જોઈતું, પરંતુ જેની પોતે જરાય અપેક્ષા નહોતી રાખી તે હાજર જોઈ શકુંતલાથી અનિચ્છાએ આશ્ચર્ય વ્યક્ત થઈ ગયું. દુષ્યંત જમીન સાથે જકડાઈ ગયા હોય તેમ જ્યાં બેઠા હતા ત્યાં ચોંટી રહ્યા. તેમને પણ શકુંતલાને જોતા આંચકો લાગ્યો. તેઓ કશું બોલી શક્યા નહીં, ગુનેગારની જેમ નીચું જોઈ બેસી રહ્યા. શકુંતલા મારી જ આશ્રમમાં હશે તેમની કલ્પના સરખી દુષ્યંતને ન હતી. શકુંતલાને પોતાના તરફથી થયેલ અન્યાયની વાત દુષ્યંત મારીચીને કરતા હતા ત્યારે ભગવાને શકુંતલા આશ્રમમાં હોવા વિશે ઈશારો સરખો કર્યો નહોતો. મારીચીને આમ કરવાનું શું કારણ હશે? મારીચી બહાર ગયા અને શકુંતલા કુટીરમાં આવી તે માત્ર અકસ્માત હોય તેમ દુષ્યંતને ન લાગ્યું. ભગવાને મૂલ્ય ચૂકવવાની વાત કરી હતી તેની આગળીએ કસોટી થઈ રહી છે, દુષ્યંતે વિચાર્યું. 6 વર્ષનો લાંબો ગાળો વીતી ગયો હોવા છતાં દુષ્યંતે શકુંતલા કણવ આશ્રમમાં હતી તેવી જ લાગી, એવી જ આકર્ષક, એટલી જ સાદી વયમાં પણ જાણે એવડીને એવડી જ. વસ્ત્ર પરિધાન પણ એનું એ હતું. શકુંતલા પૂરતો જાણે કાર થંભી ગયો હતો. મહારાજ દુષ્યંત રૂપવતી શકુંતલા સાથે ફરી એકડેકથી પ્રેમમાં પડવા તૈયાર હતા, પણ શકુંતલાને ચીના સુખને બદલે વલકલમાં જોઈ દુષ્યંત સમજી ગયા કે પોતાની પરણેતરનો પ્રતિષ્ઠાનપુરની મહારાણી તરીકે સ્વીકાર નથી થયો. શું થયું હશે? શકુંતલા પ્રતિષ્ઠાનપુર ગઈ જ નહીં હોય? શકુંતલા સરળ હોવા છતાં સ્વમાની એવી છે કે વગર તેડાવી ક્યાંય ન જાય, તો એ હેમકૂટ કેવી રીતે આવી ચડી? કણવ આશ્રમમાંથી તેને વિદાય આપી હશે કે શકુંતલા સામેથી પ્રતિષ્ઠાનપુર ગઈ હશે અને ત્યાં તેનો અસ્વીકાર થતાં લજ્જાની મારી કણવ આશ્રમમાં પાછી નહીં ફરી શકી હોય? ખરેખર એમ થયું હોય તો હૃદય સામ્રાજ્ઞીને આવી કઠંગી પરિસ્થિતિમાં મૂકવા બદલ અંતરાત્મા કદી માફ કરશે ખરો? દુષ્યંત વિચારના જારામાં ગૂંચવાતા હતા. શરમના માર્યા તે ઊંચે જોઈ શકતા નહોતા. બીજી ઘડીએ તેમને વિચાર આવ્યો, મારીચીએ અમારું આ રીતનું મિલન હેતુપૂર્વક ગોઠવ્યું લાગે છે. હું મૂંગો બેસી રહીશ તો ગૂંચવાયેલું કોકડું ઉકલશે કેમ? ચાલ જીવ, પરભર ગમ્મતના વાઘા ચડાવી લે. ગંભીર પ્રશ્નોના ઉકેલમાં ક્યારેક મીઠો વિનોદ ખપ લાગે છે. દુષ્યંતે સ્વરમાં ટીખર લાવવાનો પ્રયાસ કર્યો પણ તે ફાવ્યા નહીં. તેમના સ્વરમાં છુપાવવાનો પ્રયાસ છતાં છોભીલાપણાનો ભાવ તરી આવતો હતો. દુષ્યંતે મોટું પરાક્રમ કરતા હોય તેમ પૂછ્યું, મારો પરિચય આપવો પડશે કે? કદાચ પ્રતિષ્ઠાનપુરમાં, અહીં મને નહીં. અંતરથી દુભાયેલી હોવા છતાં શકુંતલાએ ટીખર પારખ્યું હોય તેવી ઢબે ઉત્તર આપ્યો. પ્રતિષ્ઠાપુરને યાદ કરતા તેના વદન પર અરુચિકર યાદની છાયા ક્ષણભર પ્રકટીને અદૃશ્ય થઈ ગઈ એ ભાવ પરિવર્તનમાં દુષ્યંતનું ધ્યાન નહોતું ગયું. એ પોતાની મનોમંથનમાં ગરકાવ હતા. બેસને, દુષ્યંતે વિવેક તો કર્યો પરંતુ તેમનો શબ્દ અર્થહીન ખાલી લાગ્યો. કઢંગી રીતે તે માથું ખંજવારવા લાગ્યા. શકુંતલા દુષ્યંતની મૂંઝવણ સમજી હોય તેમ જરા દૂર આસન પર બેઠી. બંને પ્રેમીઓ લાંબે વખતે મળતા હતા છતાં તેમની વાકછટા અદૃશ્ય થઈ ગઈ હોય તેમ બેમાંથી કોઈને વાતનો પ્રવાહ વહેતો કરતા આવડતું ન હતું. અક્રમણ પાર કરવાનો ઉપાય તેમને સૂઝતો ન હતો. દુષ્યંત મારીથી આશ્રમમાં અતિથિ હતા અને અતિથિને મૂંઝવણમાં ન મુકાય એમ સમજી શકુંતલાએ આવડ્યો તેવો વાર્તાલાપ શરૂ કર્યો. મારી બાર કેવી રીતે મેળવી? લોહની કરચ આકર્ષાઈને લોહી ચુંબકને વરગવા જાય તેમ કો. અગમ્ય આકર્ષણે ખેંચાઈને અહીં આવી ચડ્યો છું. દુષ્યંતનું હૃદય સાંભળી શકાય તે રીતે ધબકતું હોવા છતાં તેમણે વાર્તાલાપનું ટીકરી સ્વરૂપ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો. આ પ્રકારના વાર્તાલાપથી પોતાની જ હાંસી થઈ રહી છે એમ સમજવા છતાં દુષ્યંત તેમાંથી મુક્ત થઈ શકતા નહોતા. તેને ભૂલી જવા બદલ શકુંતલા પોતાને ઠપકો આપશે એવી દુષ્યંતની ગણતરી હતી. એ ઠપકાનો દુષ્યંત પાસે જવાબ નહોતો પણ શકુંતલાએ ઠપકો ન આપ્યો તેથી દુષ્યંતના મનની અક્રમણ ઉલટી વધી. શકુંતલાનો ઠપકો દુષ્યંતને સમજાત. તેની ગૌરવપૂર્ણ શાંતિ દુષ્યંત માટે અગમ્ય હતી. ખેંચાઈને અહીં આવ્યા? તેનો ઉદ્દેશ તો મને લઈ જવાનો ને? શકુંતલાના સીધા પ્રશ્ને પણ દુષ્યંતને હચમચાવી મૂક્યા. તને સાથે લઈ જવામાં મારા આનંદની સીમા ન હોય પરંતુ આપણું આ મિલન તો તદ્દન અણધાર્યું છે. અહીં આકાશ રથ ઉતર્યો ત્યારે તું અહીં છો તેવી મને સ્વપ્ને કલ્પના નહોતી. હું તને તેડવા આવ્યો છું એમ કાકતાલીય ન્યાય કહેવું બરાબર નહીં. દુષ્યંત અનાયસે મળી જતો યશ સ્વીકારી લેવામાં અસત્ય આચરણ થયું માનતા, અસત્ય આચરણથી તે દૂર રહેતા. માતા રથંત્રી દેવીનો એ વારસો હતો. પછી બંને વચ્ચે શાંતિ પ્રસરી રહી. તમારું અહીંનું કામ પત્યું? શકુંતલાએ કંઈ વારે પૂછ્યું. દુષ્યંત શકુંતલાને તેડવા નહોતા આવ્યા તો કોઈ બીજા કામ માટે આવ્યા હોય તેવી શકુંતલાની અટકળ તદ્દન સ્વાભાવિક હતી. તમારો શબ્દ પર થોડો ભાર મૂકી શકુંતલાએ સૂચવ્યું કે દુષ્યંતના કામ સાથે હવે તેને શી નિસ્બત? આથી વિશેષ સ્પષ્ટતાપૂર્વક શકુંતલા વિખૂટાપણાની વાત કરી શકે તેમ નહોતી. આ પ્રશ્ન પૂછવાના શકુંતલાના ઢંગ પરથી દુષ્યંત સમજ્યા કે સૌજન્યની પ્રેરાઈ શકુંતલા તેમની સાથે લડતી નહોતી છતાં તેણે માફ કર્યું નહોતું. સમીપ બેઠી હોવા છતાં શકુંતલા દુષ્યંતથી ક્યાંયની ક્યાંય દૂર નીકળી ગઈ હતી. આમ અર્ઘી થવા કરતાં શકુંતલા ઝઘડો કરવા બેઠી હોત તો સારું હતું એમ દુષ્યંતને લાગ્યું. પણ શકુંતલાએ પોતે કેવી ભયાનક માનસિક યાતના ભોગવી હશે તેનો વિચાર કરતા દુષ્યંત અંતરથી ધ્રુજી ઉઠ્યા. દુષ્યંત શકુંતલાને ભૂલી જવાના દોષનું પ્રાયશ્ચિત શોધવા મારીચી આશ્રમમાં આવ્યા હતા. ભગવાન મારીચી પ્રસન્ન થાય તો તેમના જીવનનું ગૂંચવાયેલું પોકળું ઉકલી જાય તેવી દુષ્યંતને ઊંડે ઊંડે આશા હતી. શકુંતલાને ભૂલી જવાનું કારણ વિશિષ્ટ પ્રકારનો રોગ હતો એટલું જાણ્યા પછી દુષ્યંતનો વલોપાત થોડો સમયો હતો. રોગના આક્રમણ સામે માનવ શું કરી શકે? દુષ્યંતે શકુંતલાની વિસ્મૃતિનું કારણ તો જાણ્યું, પરંતુ એટલાથી તેમનું કામ પતે તેમ નહોતું. વિસ્મૃતિ રોગને લીધે દુષ્યંત અને શકુંતલાના મન અર્ગા પડી ગયા. તે પાછા એક ન થાય ત્યાં સુધી દુષ્યંતને નિરાશ કેમ થાય? શકુંતલાને સાથે લઈ જવા તે ગમે તેવું આકરું મૂલ્ય ચૂકવવા તૈયાર હતા. દુષ્યંતના મનમાં ભારે ગળમથલ મચી હતી. શકુંતલાએ દુષ્યંતને છેલ્લો પ્રશ્ન પૂછ્યો ત્યારે અનાયસે જ હોય તેમ મારીચીએ ખંડમાં આવી ચડ્યા. તેમણે પોતાને પ્રશ્ન પૂછાયો હોય તેવા ભાવપૂર્વક કહ્યું, શકુંતલા, દુષ્યંતનું અડધું કામ પત્યું, અડધું બાકી છે. તેમના કાર્યમાં વિક્ષેપ પાડવો યોગ્ય નહીં. ભગવાન, હું જાઉં. શકુંતલા અકરાવનારી પરિસ્થિતિનો અંત લાવવાના આશયથી બોલી. તેના સ્વરમાં રોષ નહોતો, પણ મારીચી તેની જવાની ઉતાવળ પરથી સમજ્યા કે શકુંતલાનું છંછાળેલું નારીત્વ ઉપરથી શાંત દેખાવા છતાં દુષ્યંતને ભૂલી જનાર પતિને અંતરથી માફી બક્ષી શક્યું નહોતું. એમ ન હોય તો શકુંતલા ખસી જવાની વાત કરે નહીં. શકુંતલા, આ શું? તારું આતિથ્ય તો અજોડ મનાય છે. મારીચીના સ્વરમાં પિતૃપ્રેમ અને અધિકારનો સુભગ સંગમ હતો. પતિ પત્ની વચ્ચે પડી ગયેલી ગૂંચ ઉકેલવાનું તેમને આવશ્યક લાગ્યું. ભગવાન, શુભ ભાવનાથી કરેલું આતિથ્ય પણ ક્યારેક જીવનમાં વિનાશ વેરે છે. શકુંતલા કોઈ નિરપેક્ષ સિદ્ધાંતની વાત રજૂ કરતી હોય તેમ બોલવા મથી, પરંતુ તેના સ્વરનો સંતાપ મારીચીથી છૂપો ન રહ્યો. જીવનમાં વેરાઈ ચૂકેલ વિનાશના ખંડેર પર શકુંતલા જે ગૌરવપૂર્વક ઊભી હતી તેથી મારીચીને તેના પ્રત્યે આદર થયો. એવું થાય તો પણ શું, સારું કરનારની કસોટી થાય તેથી સલવૃત્તિનો ત્યાગ ન કરાય. કંઈ મારીચીએ મમતાપૂર્વક ઉમેર્યું, પુત્રી, તું દુષ્યંત સાથે આટલી અતડી કેમ? ભગવાન, મારીચીના પ્રશ્નના જવાબમાં શકુંતલાએ જવા માટે ઉપાડેલો પગ પાછો નીચે મૂકી દીધો. તે શાંતિપૂર્વક ઊભી રહી ગઈ. શકુંતલા કશું બોલી નહીં, પણ તેની વિષાદમય આંખો ઘણું ઘણું કહી રહી. મારીચીના પ્રશ્નનો ઉત્તર આપ્યો દુષ્યંતે, ભગવાન, શકુંતલાને અતડી થવાનો અધિકાર છે. એ તોછડી થાય તો પણ મને દુઃખ ન લાગે. મેં તેના પર કર્યું છે એવું, દોષિત હું છું, પૂરેપૂરો દોષિત. તમે કશું કર્યું નથી, દોષ થઈ ગયો તે સાચું. દુષ્યંત અપસ્માર સ્મૃતિ ભ્રંશની અસરથી રોગગ્રસ્ત સ્થિતિમાં તમે શકુંતલાને ભૂલી ગયા. તેને દોષ ગણવાનું ભૂલી જાઓ, એવા દોષ ગણવા બેસીએ તો રોગી માત્રને ગુનેગાર ગણવા પડે. ગુનેગાર દંડને પાત્ર છે. રોગીને દંડ દેવાનો ક્રૂર સિદ્ધાંત સ્વીકારીએ તો સમગ્ર આયુર્વેદ વ્યર્થ બની જાય. આયુર્વેદ અજારને સાજા કરવાનું શાસ્ત્ર છે, દંડ દેવાનું નહીં. ભગવાન, મારીચીના અષ્ટવાણી સમા શબ્દો શકુંતલાના અંતરમાં ધારી અસર પાડી રહ્યા. શકુંતલા ભગવાન મારીચીની આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. પતિની રોગગ્રસ્ત અવસ્થાનો પોતે ધોખો કરવા બેઠી હતી. આટલા વર્ષથી પોતે વહેમના જારામાં અટવાયા કરતી હતી. પ્રયત્ન છતાં હૃદયમાંથી દુષ્યંતની મધુર સ્મૃતિ ભૂસાઈ નહોતી. તેનો શકુંતલાને અત્યારે અપાર આનંદ થયો. હૃદયમાં થોડીસી પણ કટુતા ભરવા બદલ તેને અફસોસ થયો. મારીચીને આદરપૂર્વક નમન કરી શકુંતલાએ પૂછ્યું, ભગવાન, તમે શું ઈચ્છો છો? પુત્રી, દુષ્યંતની રોગિષ્ઠ દશામાં તને થઈ ગયેલો અન્યાય ઉદાર ચિત્તે ભૂલી જા. આપણા આશ્રમનો આતિથ્ય ધર્મ બજાવો, તારે ગૃહસ્થ્ય ધર્મ પણ બજાવવાનો છે, દુષ્યંત આશ્રમના અતિથિ બને તેના કરતાં તારા અતિથિ બને તે શોભે. અને મને ગમે એક બીજી વાત પણ છે, શકુંતલા પતિ પત્ની વચ્ચેનો કલહ ત્રીજી વ્યક્તિની ઉપસ્થિતિમાં નથી પતતો, એ કલહ તમે બંને એકાંતમાં પતાવો, તમારી કુટીરમાં જાઓ, એકમેકને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રેમ કોઈ પણ ગૂંચ ઉકેલી શકે છે. મારીચીના શબ્દો સીધા સાદા હતા, પરંતુ તપશ્ચર્યાએ તેમાં વિશિષ્ટ તેજ પૂર્યું હતું. સામાન્ય માનવી બોલે તો જે શબ્દ બહુ અસરકારક ન બને તે મારીચી કહે ત્યારે હૃદય સોંસરવા ઉતરી જતા વર્ષોની તપ સાધનાની એ ફલશ્રુતિ હતી. આટલું કહી ભગવાન મારીચી દુષ્યંત અને શકુંતલાને હાથ પકડી નજીક લાવ્યા. બંનેના નમેલા મસ્તક પર મારીચીએ આશીર્વાદ આપતા હોય તેમ હાથ મૂક્યા, વિશેષ કંઈ બોલ્યા નહીં. ચાલો, શકુંતલાએ દુષ્યંતનો હાથ પકડતા કહ્યું. દુષ્યંતે એ સ્પર્શથી મધુરો રોમાંચ અનુભવ્યો. આ અનુપમ લાવણ્યવતીનો સ્પર્શ પ્રથમવાર જ થતો હોય તેવા મુગ્ધ ભાવે દુષ્યંત શકુંતલા સામે જોઈ રહ્યા. શકુંતલા દુષ્યંતને દોરતી મારીચીની કુટીરમાંથી બહાર નીકળી ત્યારે દુષ્યંતની દ્રષ્ટિ શકુંતલા પર ચોળાઈ રહી હતી. કઈ વારે દુષ્યંતે મંદ સ્વરે પૂછ્યું, શકુંતલા તારા હૃદયમાં મને પૂર્વવત સ્થાન મળશે? મારા હૃદયમાંથી તમે તલભાર પણ દૂર થયા ક્યારે કે પાછું સ્થાન આપવાની વાત ઊભી થાય? શકુંતલા સંકોચ માત્ર વિસરી ગઈ હોય તેમ સ્વસ્થપણે બોલી, વાહ પ્રભુ, તારી કૃપાનો પાર નથી, હું સર્વસ્વ હારી નથી બેઠો. આપણા દાંપત્યની સુગંધ સંસારને મહેકાવતી ચોમેર પ્રસરશે, આપણા જીવન પૂર્વવત થશે. આભારવશ દુષ્યંત પ્રાર્થી રહ્યા, મારા અંતરમાં તમે છો અને રહેશો એ નિર્વિવાદ વાત છે, પણ તેનો અર્થ આપણું દાંપત્ય પૂર્વવત થશે એવો ન કરશો. શકુંતલા આઘાતજનક વાત પણ તેને સહજ એવી મીઠાશથી બોલી, શકુંતલા મને તારી વાત સમજાતી નથી. દુષ્યંતના વદન પર પાછી અકરામણ તરવરી રહી. તેને આટલા વર્ષમાં શકુંતલા પોતાના કરતાં ઘણી આગળ નીકળી ગઈ હોય તેવું લાગ્યું. જવાબમાં શકુંતલા કંઈ બોલવાને બદલે દુષ્યંતનો હાથ પકડી આગળ ચાલી. અસુરોના વિજેતા દુષ્યંત અસહાયની જેમ શકુંતલાથી દોરાતા પાછળ ચાલ્યા. આ અસહાયતાનો પણ દુષ્યંતને આનંદ હતો. શકુંતલા દોરતી હતી તેથી પોતાનો મોટો દોષ શકુંતલા જે સહેલાઈથી ભૂલી જઈ શકી તેથી દુષ્યંતનો તેને માટેનો આદર સજ્જતા વધી ગયો. શકુંતલા આટલા વર્ષને કેવી હાડમારીમાં ગાર્યા, કણવ આશ્રમ છોડી તું અહીં કેવી રીતે આવી ચડી, પ્રતિષ્ઠાનપુર કેમ ન ગઈ, હજી એ તારે વલકલ પહેરવું પડે છે, સામગ્રી હોશિયારી કેમ લાગે છે? દુષ્યંતે પ્રશ્નનો મારો ચલાવ્યો. શકુંતલા પ્રશ્નોના ઉત્તર નથી આપતી તે પણ પરભર દુષ્યંતના ધ્યાનમાં ન રહ્યું. પ્રશ્નો દ્વારા તે પોતાના હૃદયનો ઉભરો ઠાલવતા હતા. થોડી વાર પ્રશ્નો પૂછ્યા પછી દુષ્યંત શકુંતલાને શાંત જોઈ પોતે પણ શાંત થઈ ગયા. દુષ્યંત વાતો કરતા બંધ થયા એટલે શકુંતલાએ મધુર સ્મિત કરી પૂછ્યું, બસ બધા પ્રશ્નો પૂછાઈ ગયા? આટલા વર્ષોમાં માત્ર આટલા જ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા? પૂછવાનું હવે કંઈ બાકી નથી રહ્યું? ઉત્તરમાં દુષ્યંતે મલાન સ્મિત કર્યું. પોતાનો હાથ છોડાવી એક ડાફ ભરી તે શકુંતલાની સામે આવીને ઊભા, થોડીવાર મૂંગા ઊભા રહી દુષ્યંતે પૂછ્યું, શકુંતલા, હું તને સમજી શકતો નથી, મારા કોઈ પ્રશ્નનો ઉત્તર કેમ નથી આપતી? વર્ષોથી ઊભા થયેલા પ્રશ્નોના તાત્કાલિક ઉત્તર મેળવી તેનું નિરાકરણ બે ઘડીમાં કરી નાખવું છે? જવા દો, આપણા થોડી ઘડીના મધુર મિલનને પ્રશ્નોની પરોજણથી ડરવું નથી, તમને ફરી મળવાની આશા માત્ર છોડી દીધી હતી, ત્યારે તમે અચાનક મળ્યા, તેથી મને થયેલો આનંદ કયા શબ્દોમાં વર્ણવું? મારા મનની કડવાશ ભગવાન મારીથીએ કેવી ખૂબીથી નિતારી નાખી, તેવો અજબ છે. તેમની ઉપસ્થિતિમાં સારું એ વાતાવરણ પ્રેમમય બની જાય છે, વિસંવાદ માત્ર ઓસરી જાય છે. સ્વામી, આ સંવાદિતાને મારે જીવનના મહામૂલા સંભારણા તરીકે જાળવી રાખવી છે. મારે ભૂતકાળ સંભાળવો નથી. માનવ જીવનમાં વિસ્મરણ શક્તિની પણ આવશ્યકતા છે. તમે અહીં રોકાવ એટલો સમય મારે એક પણ કડવું સંભાળણું ઉખેરવું નથી, એક પણ કટુ વચન ઉચ્ચારવું નથી. ફરી કહું છું કે તમે રહેશો એટલા સમયમાં જે પ્રસંગો બને તેને હું મારા એકાકી જીવનનું પાથેય બનાવવા માંગુ છું. તમે અહીં કેટલું રોકાવાના છો તે પણ મારે પૂછવું નથી. દુષ્યંત શૂન્ય મનસ્કની જેમ શકુંતલાની વાત મૂંગા મૂંગા સાંભળી રહ્યા, પછી બરાપો કાઢતા હોય તેમ બોલ્યા, શકુંતલા, આજ મને શું થઈ ગયું છે? શેની વાત કરો છો? હું જળવત થઈ ગયો છું, તારી ઘણી વાતો મને સમજાતી નથી. હું જઉં ત્યારે તારા એકાકી જીવન માટે મધુર સંભારણાનું પાથે મૂકતો જાઉં, એ સી વાત છે? દુષ્યંતે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. એમાં ન સમજાય તેવું શું છે? વિપ્રલંબ શૃંગારનું અવલંબન મિલન શૃંગારના સંસ્મરણો છે, એ હકીકત કોણ નહીં જાણતું હોય? શકુંતલાએ દુષ્યંતથી જુદા પડવાની વાત પ્રસંગને અનુરૂપ એવી શૃંગારની પરિભાષામાં કરી. શકુંતલા, મારે વિપ્રલંબ શૃંગારની મધલાર નથી જોઈતી. તમે કર્ણવ આશ્રમમાં મૂકી હું પ્રતિષ્ઠાનપુર એકલો પાછો ફર્યો, તે મારી મૂળ ભૂલ હતી. મારે એવી ભૂલનું પુનરાવર્તન નથી કરવું. તને સાથે લીધા વિના હું મારીથી આશ્રમમાં પ્રતિષ્ઠાનપુર પાછો ફરવાનો નથી. દુષ્યંતના સ્વરમાં બાળકના જેવી હઠ હતી, પોતાની ભૂલ સુધારી લેવાની ઝંખના હતી. મને તમારી સાથે લઈ જવાની બાબતમાં તમે કૃતનિશ્ચયી છો? શકુંતલાએ પાછો પ્રેમપૂર્વક દુષ્યંતનો હાથ પકડ્યો. હા, તો આવો આ ઝાડ નીચે બેસી કેટલીક સ્પષ્ટતા કરી લઈએ. શકુંતલાએ ઊભી રહી જતા કહ્યું. થોડી વાર તે દુષ્યંતને ચકાસતી હોય એમ તેની સામે અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહી. શકુંતલા, ઝાડ નીચે નિરાંત નહીં હોય, આવી ગંભીર બાબત ઉભડક જીવે ચર્ચવી ઠીક નહીં. ઘેર નિરાતે બેસીને બધી બાબતની ચોખવટ કરીશું. દુષ્યંતને મનની વ્યગ્રતા પર કાબૂ મેળવવા થોડો સમય જોઈતો હતો. ઘરમાં આપણને નિરાંત હશે, એકાંત નહીં હોય, ત્યાં માતા હશે. શકુંતલા પતિને સમજાવવામાંથી, પતિ પત્ની વચ્ચેનો કલહ ત્રીજી વ્યક્તિની ઉપસ્થિતિમાં નથી પતતો, એ બોધવચન તેને અસર કરી ગયું હતું. મેનકા? દુષ્યંતે વચ્ચે પૂછ્યું. હા, શકુંતલાએ કોઈ પ્રકારના આવેગ વિના સામાન્ય ગણતરી કરાવતી હોય તેમ કહ્યું. માસી સાનુમતિ હશે, પુત્ર ભરત. શકુંતલા, દુષ્યંતે આવેગપૂર્વક શકુંતલાના બે કોમર હાથ પકડી તેને વાળથી હચમચાવતા કહ્યું, તું આટલી ક્રૂર કેમ કરતા થઈ ગઈ? શકુંતલા ઉત્તરમાં કંઈ બોલી નહીં, પણ તેની આંખમાં પ્રશ્નાર્થ ડોકાઈ રહ્યો. આપણો પુત્ર છે એ વાત તું મને છેક અત્યારે કરે છે? દુષ્યંતના સ્વરમાં પિતૃપ્રેમ છલકાતો હતો. મને એમ કે ભગવાન, મારી ચીએ તમને એ વાત કરી હશે. શકુંતલાએ શાંતિપૂર્વક ખુલાસો કર્યો, ચાલ જટ ઘેર ચાલ, મારે ભરતને જોવો છે, મારી ઉત્સુકતા હાથમાં રહે તેમ નથી. દુષ્યંત પરવાર બેબાકરા લાગ્યા. દુષ્યંત, જરા શાંત થાઓ, મારે અને ભરતને વિશે નિર્ણય કરતા પહેલાં તમે મારી વાત સ્વસ્થ ચિત્તે સાંભળો, તે આવશ્યક છે. પરભર તમે લાગણીની વાત ભૂલી જાઓ, બુદ્ધિથી સમજો અને નિર્ણય કરો. શકુંતલા, તારે જે કહેવું હોય તે જલ્દી કહી નાખ, મારું સમગ્ર અસ્તિત્વ ભરતને જોવા તલપી રહ્યું છે. સ્વામી, મારું કથન શક્ય તેટલું ટૂંકું કરવા મથીશ, એમ છતાં તમને તે લાંબુ લાગે તો મારી એટલી અણઆવડત નિભાવી લેજો, શકુંતલાએ સ્વસ્થતાપૂર્વક કહ્યું. શકુંતલા, પ્રસ્તાવના જતી કરી મૂળ મુદ્દા પર આવ ને, તમે મારા હૃદયમાં છો અને રહેશો. તમારા પ્રત્યેનો રોષ હું ભૂલી ગઈ, મારે મન તે જીવનની મોટી કમાણી છે. ભરત તમારી સાથે આવે તો તેને પ્રતિષ્ઠાનપુર લઈ જાઓ, તેમાં હું આડી નહીં આવું. ભરતથી છૂટા પડવું તે કારજુ કાપી આપવા જેટલી આકરી વાત છે, પણ મારી મમતા ખાતર પિતા પુત્રને એકમેકથી અર્ઘા રાખવાનો પાતક હું નહીં કરું. પણ હું પોતે હવે તમારી સાથે નહીં આવું. શકુંતલાના વદન પર વેદના ચિત્રાઈ રહી. એમ કરવાનું કારણ? દુષ્યંત શકુંતલાની વેદના જોઈ વ્યથિત થયા. હું તમારી પત્ની છું, પરંતુ મેં વર્ષોથી વાનપ્રસ્થ જીવન શરૂ કર્યું છે, એ તો મારી અનુપસ્થિતિને લીધે ને. વાનપ્રસ્થ જીવન શરૂ કરવાનું મારું કારણ જુદું છે. શકુંતલા સ્વસ્થ થઈ ગઈ હતી, મને પણ ન કહેવાય તેવું. દુષ્યંતના કથનમાં માઠું લાગ્યાનો ભાવ હતો. દુષ્યંતને માન શકુંતલા તેનાથી અર્ગી પડી જાય એ મોટી વિટંબણા હતી. તમારાથી ગુપ્ત મારે કશું નથી, આપણે ગાંધર્વ લગ્ન કરવામાં ઉતાવળ કરી એમ મને લાગ્યું છે, પણ મારી પસંદગી યોગ્ય હતી એ બાબતનો મારા મનમાં લવલેશ રંજ નથી. પણ એકાંતના આ વર્ષોમાં મને સમજાયું કે માતા મેનકાએ શરૂ કરેલી તપની પરંપરા હું ચાલુ રાખું તે આવશ્યક છે. મારું એ તપ ભરતના સુસ્વલિષ્ઠ વિકાસ અને યોગક્ષેમ અર્થે હશે. મહર્ષિની પુત્રીને તપની શી નવાઈ? શકુંતલા, વિરહના આ વર્ષોમાં તારું લાવણ્ય કરમાવાને બદલે ઉલટું ખીલ્યું છે. દુષ્યંતે પ્રિયતમાના સૌંદર્યને અંજલિ અર્પી. તેને મોએ થતી તપની વાત યોગ્ય નથી એમ સૂચવ્યું. જાણું છું, મારા રૂપનું તમને આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. તમારી સાથે રહી તમને લાલાયિત કરવાનો મને ક્રૂર લાગે. આવી કડંગી પરિસ્થિતિ ટાળવા તમારાથી અર્ધા રહેવાનું મને આવશ્યક લાગે છે. શકુંતલા, આટલી જ વાત છે? તું અવરુગણિત શા માટે માંડે છે? તને પ્રતિષ્ઠાનપુર બોલાવી લેવાની સૂચના આપવાનું ભૂલી જઈને મેં જે અપરાધ કર્યો છે, કે મારાથી જે અપરાધ થઈ ગયો તેનું મારે તો પ્રાયશ્ચિત કરવું પડશે ને. તારા તપોમય વાનપ્રસ્થ ધર્મનું મારા તરફથી પણ પાલન થશે એવું વચન આપું તો? સ્વામી, એવું વચન આપીને તમે કેવું ભીષ્મ કાર્ય કરો છો. શકુંતલા, તારા ત્યાગની સરખામણીમાં મારો ત્યાગ શી વિષાદમાં? આપણે થોડા દિવસ કણવ આશ્રમમાં સાથે રહ્યા, એ સિવાય તારું સમગ્ર જીવન તપસ્વીનું બને તે મને અસહાય લાગે છે. સ્વામી, મારી પાંતિની ફિકર ન કરશો, સંયમ મને વારસામાં મળ્યો છે. મારા જીવનમાં કશી અતૃપ્તિ નથી. એક ભરતે મારું સમગ્ર જીવન ભરી દીધું છે. શકુંતલાના શબ્દો બરકટ હતા. શકુંતલા, તારી પાસે એક વરદાન માગું છું, કૃપા કરી તેની ના ન કહેતી, મને છોડી જવાની કે મારાથી જુદા રહેવાની વાત કદી ન કરીશ. તું સાથે હોઈશ તો મને પ્રેરણા મળશે, ભરતને માતાની ખોટ નહીં લાગે. તારા નિશ્ચયનું મારે પક્ષે પાલન કરવાનું હું વચન આપું છું. આપણો પ્રેમ શરીરથી પર ઉઠી આત્મામાં ઉતરશે. ચાલ, મને ભરત પાસે લઈ જા. દુષ્યંતે શકુંતલાને હાથ જાલી ઊભી કરી.